તારીખ 19/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 389 અને 390 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 328
સ્વાનુભૂતિ દર્શન 389 થોડો મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે એવું ધવલ શાસ્ત્રમાં કથન છે એનો આશય શું એનું મર્મ શું તો કે છે કે એક તો એ જ્ઞાનની જાતિ એક છે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની એક જાતિ છે એમ પણ એમાં કેવું છે વળી જે અંશ પ્રગટ થયો છે તેમાં કેવળ જ્ઞાન સમીપ દેખાય છે અને દેખી રહ્યું છે એમ કે જે અંશ પ્રગટ થયો છે ત્રીજી નીતિમાં તે કેવળ જ્ઞાનને દેખી રહ્યું છે એટલે કેવળ જ્ઞાન સમીપ છે અને અથવા એમ પણ કહી શકાય કોઈને કોઈ બોલાવે ક્યારે એનો આદર કરે ત્યારે એક તો સમીપ હોય એને બોલાવે જેનો આદર હોય એને બોલાવે ઓકે મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન કેવળ જ્ઞાનનો આદર કરે છે એમ પણ એમાંથી નીકળે છે અને અંશમાં એટલું સામર્થ છે એ અંશમાં એટલું સામર્થ છે કે કેવળ જ્ઞાનને પ્રગટ કરવાની શક્તિ આવી ગઈ છે એમ પણ એમાંથી નીકળે છે અથવા પૂર્વ પરિણામ અને ઉત્તર પરિણામ પહેલાના પરિણામ અને પછીના પરિણામ ઉત્તર પરિણામ એટલે પછીના પરિણામ એ નિયમથી થવાના જ હોય આ થાય એટલે આ થાય જ પછી આમ થાય એટલે આમ પછી થાય જ એમ કે પહેલું સંકેત થાય ને બીજું સંકેત થાય જ બીજું સંકેત થાય ને ત્રીજું સંકેત થાય જ ત્રીજું સંકેત થાય અને મોક્ષ થાય જ શું તો એને એમ પણ કહી શકાય કે પૂર્વ પરિણામના ગર્ભમાં ઉત્તર પરિણામ આવી જાય છે શક્તિરૂપ યોગ્યતા પ્રાપ્ત થઈ જાય છે શક્તિરૂપ યોગ્યતા કયો કે સામર્થ્ય કયો એ પ્રાપ્ત થઈ જાય છે પછી એનો જન્મ એના સ્વકાળે થાય છે એવું ત્યાં બતાવવું છે બતાવવા પાછળ આશય એવો છે એમ બતાવવા પાછળ એ આશય એવો છે કે એમ ખબર પડે કે આમ થાય તો આમ થાય જ આમ થાય તો આમ થાય જ એમ જ્યારે ખબર પડે ત્યારે નીચેના પરિણામ વાળાને એ કાર્ય કરવાનો ઉત્સાહ એનો ઉમંગ એનો વીર્યોલ્લાસ ઉત્પન્ન થાય છે ઉલ્લાસ ઉત્પન્ન થાય છે એટલે આગળ વધવાની એમાં પ્રેરણા મળે છે એટલે એવા જે કથનો છે આચાર્યોના જ્ઞાનીઓના એ પ્રેરણાદાયક છે ત્યારે આટલું થાય તો આમ થાય 569 પત્રમાં એવું એક વચનામૃત કૃપાળુદેવે બહુ સરસ કહ્યું કે કોઈ પણ તથારૂપ યોગને પામીને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તે જીવને મોક્ષ વિશેષ દૂર નથી હવે મોક્ષની ભૂમિકા છે પણ એને મોક્ષ સમીપ છે એ વાત કરી દીધી તો કોઈ પણ આત્મકાર્ય કરનાર જીવને આત્માર્થી જીવને લાલચ થાય કે આવી અંતર્ભેદ જાગૃતિ મને થઈ જાય તો સારો તો મારો મોક્ષ બહુ નજીક છે એમ કે છે સત્પુરુષ એમ કે છે કે મારો મોક્ષ બહુ નજીક છે બહુ સારી વાત કહેવાય હજી તો હું મોમુક્ષુ છું અંદર પે જાગૃતિ થઈ જાય, અંતર ભેદાઈ ને જાગૃતિ આવે, મારું અંતર ભેદાઈ જાય એક વાર, મારી સંસાર પરિણતિ તૂટી જાય એક વાર, તો તમારો મોક્ષ બહુ સમીપ છે. હવે એને નાસ્તી થી બીજી રીતે પાછો હું બતાવ્યું છે કે મોક્ષ કેને દૂર છે, કે જે વિભાવ પરિણામમાં રસ ઘણો દીધો છે, તન્મયતા શબ્દ દીધો છે, તાદાત્મ ભાવે વિભાવોમાં, રાગાદી ભાવોમાં તાદાત્મ ભાવે પરિણમે તેને મોક્ષ વિશેષ દૂર છે. એનો અર્થ શું થયો કે જેને અંતર્ભેદ જાગૃતિ ઊભી થાય છે એને તાદાત્મપણું છે એ શિથિલ થઈ જાય છે. તદાત્મતા તો વિભાવ સાથેની ભિન્નતા, એટલે તદાત્મતાનો અભાવ, એ તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે વેદ જ્ઞાનના કારણે, વેદ જ્ઞાનને કારણે, પણ એ પહેલાં શિથિલ થઈ જાય છે, એટલે એને મોક્ષ સમીપ લઈ લીધો. એટલે ચેકિંગ કરનારને શું ચેક કરવું પડે કે ઉદય ભાવોમાં મારું તાદાત્મ્યપણું કેટલું છે. આપણે કુટુંબમાં પોતાપણું તોડવાની ચર્ચા કેમ ચાલે છે, એમાં તદાત્મપણું છે. જેટલું તદાત્મપણું છે એટલું મોક્ષ દૂર છે, એ દૂર લીધો અને આવો યોગ બને તો જેને આત્મયોગ કહેવામાં આવ્યો છે, નીચે પછી એમણે આત્મયોગ કહ્યો છે, એવો કોઈ આત્મયોગ બને તો આ મનુષ્યપણાની કિંમત કોઈ રીતે ન થઈ શકે એવી છે. આત્મયોગ એટલે એ સમાસ છે, શબ્દમાં સમાસ છે, સમાસ એટલે અંદર સમાવેલું છે. શું સમાવેલું છે કે આત્મકલ્યાણકારી યોગ, કલ્યાણકારી શબ્દ છે એ સમાવેલું છે. એટલે ભાષાની અંદર સમાસ પ્રયોગ હોય છે, વ્યવહારની ભાષા ટૂંકી બોલવામાં આવે છે. એવો આત્મયોગ ઉત્પન્ન થાય બહુ મોટી વાત છે, અને એ આત્મયોગ ઉત્પન્ન થવાનો હજી વર્તમાન કાળમાં સુયોગ ચાલુ છે, એ બહુ મોટું વર્તમાનમાં મનુષ્યપણું પામેલા જીવોનું સદભાગ્ય છે અથવા સૌભાગ્ય છે કે આવી તક હજી ઉઘાડી ખુલ્લી રહી છે. એટલે કોઈ પણ જીવને પ્રેરણા થાય એવી વાત છે. શું કીધું છેલ્લા વાક્યમાં કે આ મતિશ્રુત એક અંશ છે જ્ઞાનનો, પૂર્ણ જ્ઞાન નથી, અધૂરું જ્ઞાન છે અથવા અલ્પ જ્ઞાન છે, છતાં તે અંશમાં એટલું સામર્થ્ય છે કે તે કેવળ જ્ઞાન લીધે છૂટકો કરશે. કેવળ જ્ઞાન લેશે લેશે ને એ લેશે. દ્રવ્ય કેવા સ્વરૂપે છે બીજા પરિગ્રામથી, તેની પૂર્ણતામાં કેવળ જ્ઞાન કેવું હોય, સાધક દશા એટલે પાંચમું છઠ્ઠું સાતમું આદિ ગુણસ્થાન કેવા હોય, તે બધું જે એક અંશ પ્રગટ થયો તેને જાણી લીધું છે અથવા તેને જણાઈ આવ્યું છે. જ્યાં મતિશુદ્ધ જ્ઞાનનો એક અંશ પ્રગટ્યો સમ્યક, ત્યાં એને ઉપરના ગુણસ્થાનથી માંડીને ઠેર તેરમા ગુણસ્થાને કેવળ જ્ઞાન કેવું પ્રગટ થાય એ બધું એને જણાઈ આવે છે. એનું ભાવ જ્ઞાન થઈ જાય છે, એનું અભેદ જ્ઞાન થઈ જાય છે, એને ભેદ વિકલ્પ ઉઠાવવાની પણ જરૂર નથી. એટલા માટે જેને સમ્યક જ્ઞાન હોય છે તે આવા પ્રયોજનભૂત વિષયનો સમાધાન આપી શકે છે. સમ્યક જ્ઞાની સમાધાન આપી શકે છે એનું શું કારણ કે એને તો બધું આવી જ ગયું, અનુભવ થયો તો એના જ્ઞાનની લબ્ધિમાં બધું આવી ગયું. ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કહેતા કેટલી બધી પ્રેરણા આપી છે કે સમ્યક દર્શન થયું તો કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થઈ. સામાન્ય રીતે લબ્ધ જ્ઞાન છે એને લબ્ધિ પણ કહે છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ. લબ્ધ જ્ઞાન છે એ ઉપયોગ પૂર્વક હોય છે, પણ કેટલાક ચમત્કારિક ઉપયોગ એવા હોય છે કે પહેલા લબ્ધિ થાય ને પછી ઉપયોગ થાય. સામાન્યપણે તો ઉપયોગ પૂર્વક લબ્ધ છે, લબ્ધિ છે. લબ્ધ કયો કે લબ્ધિ કયો કે તમે ગણિત ભણ્યા તો તમારે ગણિત જ્ઞાનની લબ્ધિ છે, તમે રસોઈ કરતા શીખ્યા તો તમને રસોઈ જ્ઞાનની લબ્ધિ છે. હવે તમે શું કરો છો, અત્યારે શાસ્ત્ર વાંચો છો, શાસ્ત્ર સાંભળો છો, તો એ જ્ઞાન તમારું નાશ નથી પામ્યો, એ લબ્ધ જ્ઞાન તમારું છે, પ્રાપ્ત જ્ઞાન છે તમારું. અત્યારે તમારે એનો ઉપયોગ નથી, ઉપયોગ તમારો શાસ્ત્ર વિષયમાં છે, તત્વજ્ઞાનના વિષયમાં છે. પણ તમે જે ભણ્યા છો, જે શીખ્યા છો, એનું લબ્ધ છે તમારી પાસે, તો એ ઉપયોગપૂર્વક થયેલું લબ્ધ છે. જ્યારે આ પ્રકારે અધ્યાત્મ દશાની અંદર કોઈ આવે છે ત્યારે ઉપયોગ થયા પહેલાં લબ્ધિ ઉત્પન્ન થઈ જાય છે અને ઉપયોગ પછી થાય છે. ગુરુદેવ એમ કહેતા કે સમ્યક દર્શન થયું એને કેવળ જ્ઞાનની લબ્ધિ થઈ છે. 12 અંગધારી જે સમસ્યાનું સમાધાન આપી શકે, શ્રુત જ્ઞાન ઉત્કૃષ્ટ 12 અંગનું છે, પછી આગળ નથી. 12 અંગધારી જે સમસ્યાનું સમાધાન આપી શકે છે તે સમસ્યાનું સમાધાન સમ્યક દ્રષ્ટિ આપી શકે છે. ભલે એને 12 અંગનું જ્ઞાન નથી, પણ લબ્ધિ તો કેવળ જ્ઞાનની છે કે જે કેવળ જ્ઞાન 12 અંગના જ્ઞાન કરતા અનંત ગુણ સમૃદ્ધ છે. તો અનંત ગુણ સમૃદ્ધ છે. 12 અંગનું જ્ઞાન તો ચોથે ગુણ સ્થાને કોઈને પ્રગટ અને છઠ્ઠે ગુણ સ્થાને પ્રગટ જાય, તો છઠ્ઠ દશામાં પ્રગટ છે. સવિકલ્પ દશાવાળાને હોય છે 12 અંગ, એક વિકલ્પ છે. એવા દ્રવ્યલિંગીઓ હોય છે ચોથા ગુણ સ્થાને. દ્રવ્યલિંગીના 3 પ્રકાર છે. શું? એક મુખ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી, એક ચતુર્થ ગુણ સ્થાન વૃત્તિ દ્રવ્યલિંગી અને એક પંચમ ગુણ સ્થાન વૃત્તિ દ્રવ્યલિંગી. સુગાની જે ચર્ચામાં લીધી છે આ વાત, તો એની તપશ્ચર્યા, એની સાધના એટલી હોય કે 12 અંગને લબ્ધિ અને પ્રગટ થાય, એ લબ્ધિથી પ્રગટ થાય છે. વાંચવા ન પડે, કેમ કે તો કરોડો અબજો શ્લોક છે, એનું કાંઈ વાંચવા બે તો એને કાંઈ આયુષ્ય જ ન હોય એટલું. તો લબ્ધિથી પ્રગટ થાય છે. મચ્છા દ્રષ્ટિને 11 અંગનું પૂર્વ પ્રગટ લબ્ધિથી થાય છે. કેમ કે દ્રવ્યલિંગી થઈ ગયા હોય, એટલી તપશ્ચર્યા હોય, એટલી બાહ્ય સાધના એટલી હોય, અંદરમાં તો મર્યાદા પ્રમાણે ચાલે. એક દ્રષ્ટાંત થયો છે ગુરુદેવે, કોઈ ચતુર્થ ગુણ સ્થાન વૃત્તિ 12 અંગધારી છે અને કોઈ મુનિરાજને 9 તત્વના નામ યાદ રહેતા નથી. એ 12 અંગધારી ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ 12 અંગધારી નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં હોય અને જેને 9 તત્વના નામ યાદ ન રહેતા હોય, મુનિરાજ આહાર કરતા હોય, ઉભા ઉભા આહાર લેતા હોય, આત્મ સ્વરૂપને ગ્રહણ કરવાનું જ્ઞાનની શક્તિ, પ્રગટ થયેલી જ્ઞાનની શક્તિ મુનિરાજને વધારે છે, 12 અંગધારીની નહીં, કેમ કે બાહ્ય જ્ઞાન છે. અને જે ઉપયોગથી સ્વરૂપનું ગ્રહણ થાય એ અંતર્જ્ઞાન છે. અંતર્જ્ઞાનનું સામર્થ્ય કેટલું એ દર્શાવવા માટે આવું દ્રષ્ટાંત આપ્યું છે. એ ટોડરમજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી અને બનાસી દાસની જે વચનિકા એના ઉપરના પ્રવચનોમાં આ વાત લીધી છે. એટલું જ્ઞાનને માપવાના ફૂટપટ્ટી જુદી જાતની છે. બાહ્ય દ્રષ્ટિ જીવો બાહ્ય જ્ઞાનમાં આકર્ષાય છે. ઘણું જ્ઞાન છે અને પાછળ તો ઘણું જ્ઞાન છે અને એમથી આકર્ષ શાસ્ત્રમાંથી કેટલું બધું સમજાવી શકે છે, કેટલું બધું બોલે છે, કેટલું બધું કહે છે, કેટલું બધું યાદ છે, કેટલા બધા રેફરન્સ આપે છે, શું શું વાતો કરે છે, એ માપવાનો વિષય નથી. એ બાહ્ય દ્રષ્ટિથી એવું માપવા જાય તો ભૂલો પડી જાય છે. અંતર્જ્ઞાન શું કામ કરે છે એ જોવાનું છે. અંતર્જ્ઞાન સ્વરૂપને ગ્રહણ કરે છે અને જેમ જેમ એ જ્ઞાનની શક્તિ વધતી જાય છે તેમ તેમ જ્ઞાનમાં પ્રત્યક્ષતાના અંશો વધતા જાય છે. જેટલું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે, આત્મ સ્વરૂપ સહજ પ્રત્યક્ષ હોવાને લીધે, આત્મ સ્વરૂપ છે એ પોતે જ સહજ પ્રત્યક્ષ છે, સામર્થ્યપણે સહજ પ્રત્યક્ષ છે અને સામર્થ અનંતુ છે. સામર્થ અલ્પ નથી, સામર્થ અનંતુ છે. ઓકે, એનું સાબિતી શું? સહજ પ્રત્યક્ષતાની સાબિતી શું કે કેવળ જ્ઞાન અનંત પ્રત્યક્ષ છે કે નહીં? જ્ઞાનના બે ભેદ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. તો કેવળ જ્ઞાન છે એ અનંત પ્રત્યક્ષ છે અને નીચેના ગુણ સ્થાને અલ્પ પ્રત્યક્ષતા છે. ગુણ સ્થાન અનુસાર એ અનંત પ્રત્યક્ષતા ક્યાંથી? પ્રગટિ અંદર હતી, બહાર આવી. માટે સ્વરૂપ છે એ અનંત પ્રત્યક્ષ, સહજપણે અનંત પ્રત્યક્ષ છે. એના દર્શન ભાવભાષણમાં પહેલા વહેલા ઝાંખી થાય છે, ભાવભાષા છે. અને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં ચોથા ગુણ સ્થાને એનું પ્રત્યક્ષ દર્શન છે. એ સ્વરૂપને ગ્રહણ કરવું, પ્રત્યક્ષ સ્વરૂપને જેમ જેમ પ્રત્યક્ષપણે વધારે ગ્રહણ થાય છે તેમ તેમ પુરુષાર્થની તીવ્રતા ઉત્પન્ન થાય છે. અને એ દ્રષ્ટિએ કારણ કાર્યના દ્રષ્ટિકોણથી સમજવામાં આવે તો પુરુષાર્થ કોઈને તીવ્ર હોય છે ને કોઈને મંદ હોય છે, મોક્ષ માર્ગમાં પણ એનું કારણ સ્વરૂપ ગ્રહણનું પ્રત્યક્ષપણું કેટલા અંશમાં છે એનો આધાર છે. બીજી રીતે કહીએ તો જેટલું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય છે એટલો પુરુષાર્થ જોર કરે છે. પુરુષાર્થનું માં જે બળ છે એનું કારણ ક્યાં પડ્યું છે? જ્ઞાનના પ્રત્યક્ષતામાં, જ્ઞાનની પ્રત્યક્ષતામાં પડ્યું છે એનું કારણ. આ વિશે આપણે નિર્ભાન દર્શનની પગદંડીમાં ત્રીજા પ્રકરણમાં લીધો છે. કેમ કે ચૈતન્ય વીરની સ્ફૂર્ણા ભાવ ભાષણથી છે. પહેલો વહેલું ચૈતન્ય વીર સ્ફૂર્યું, પણ ક્યાંથી સ્ફૂર્યું? ભાવ ભાષણ થયું ત્યારથી. કેમ થયું? ભાવ ભાષણમાં શું થયું કે અનુભવ અંશે પ્રતીતિ આવે છે. પ્રાથમિકામન પત્ર પ્રમાણે અનુભવ અંશ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ અંશે સહજ પ્રત્યક્ષ એવા સ્વરૂપને ભાષણમાં લીધો, ભાવમાં ભાષ્યું. એટલે ત્યાં ચૈતન્ય વીરની જાગૃતિ આવી, સ્ફૂર્ણા થઈ ગઈ. પછી એનું ડેવલપમેન્ટ થયા કરે છે અને પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. વિકલ્પની લાળ લંબાઈ છે ક્યાં સુધી? કે પુરુષાર્થ પર્યાપ્ત માત્રામાં જાગૃત નથી થતો ત્યાં સુધી, ભાવભાષણ પછી. પણ એ વધારે લંબાઈ શકતો નથી, કેમ કે અનંતકાળનો સુખ શાંતિનો ભૂખ્યો છે, આજે તરસો છે, ભૂખ્યો ને તરસો બે છે. બહુ ભૂખ્યો હોય, બહુ તરસ્યો હોય, એને એનો ખોરાક મળે, ખોરાક પાણી મળે, એટલે ધીમે ધીમે ખાઈ ન શકે, એના ઉપર ઝડપ મારે, ઝોંટ મારે, રહી જ ન શકે. કેમ કે બહુ સુખ શાંતિની અપેક્ષિત વૃત્તિ છે, જીવની વૃત્તિ છે એ અનંત કાળથી સુખ શાંતિની અપેક્ષિત વૃત્તિ છે. કોને સુખ શાંતિ નથી જોઈતી કે બધું, પણ રસ્તો ઊંધો પકડે છે એટલે દુઃખી થાય છે. હવે જયારે અનંત સુખની ખાણ જોઈ લીધી, ભાવભાષણમાં તો શું છે કે વસ્તુને જોઈ લીધી, એને એક અંશે આખી વસ્તુને જોઈ, એક અંશે આખી વસ્તુને જોઈ, ફર્નિચર નીચે સર્પ ગરી ગયો હોય પણ પૂંછડી દેખાય તો એક અંશે આખો સર્પ જોયો. પડદા પાછળ છુપાયેલા ચોરનો અંગૂઠો દેખાઈ ગયો, એને આખો ચોર જોયો. જ્ઞાન ક્યાં સુધી જોઈ લે છે, ભાવભાષણ લે છે, એના બહુ દ્રષ્ટાંતો છે લૌકિકમાં પણ. ખાલી એક બોમ્બ મૂક્યાનું એનાઉન્સમેન્ટ સંભળાવવામાં આવે કે ભાઈ આ જગ્યાએ બોમ્બ મૂક્યો છે, આ મકાન ખાલી કરો, બધા જાહેર સ્ટેશન કે એરપોર્ટ કે એવી જગ્યા જ્યાં એક સાથે હજારો માણસ અંદર દાખલ થયેલા હોય, એનાઉન્સમેન્ટ થાય કે ભાઈ કોઈ બોમ્બ મૂકી ગયું છે, ક્યાં મૂકી ગયું છે, પણ સમાચાર મળે છે કે બોમ્બ મૂકી ગયું છે, આ મકાન ફરાથી ખાલી કરો, જલ્દી ખાલી કરી નાખો. એટલે લોકોની નાશભાગ તમે બોમ્બ ફૂટતો નજરે જોતા હોય ને એવી રીતે નાશભાગ થતી હોય. ભાવભાષણમાં આવી ગયો, બોમ્બ કેવી રીતે ફૂટે ને શું એમાં નુકસાન થાય અને કેવી રીતે મરી જવાય એ બધું ભાવભાષણમાં એક જ સેકન્ડમાં આવે. વિકલ્પ વિચાર લાંબો લંબાઈ એ પહેલા આખું ભાવભાષણ અભેદ ભાવે આવી જાય. બોમ્બની શક્તિને સ્વીકારી દે ફૂટ્યા પહેલા, એવી રીતે આનંદ શક્તિનો બોમ્બ છે, અનંત ચૈતન્ય શક્તિનો બોમ્બ છે. એની એટલી બધી એની એની શાંતિ છે ચમત્કારી, એની વાત કરતા શાંતિ શરૂ થઈ જાય, એની વાત સાંભળતા શાંતિ આવવા માંડે, એવું ચમત્કારી પદાર્થ છે. ઝેરના કોઈ પારખા કરે છે એમ કે ભાઈ આ તમારા ઘરમાં આ દવા છે ને, ઝેરની બોટલ છે, હું છે દવા ઉપર લખ્યું છે, પોઈઝન પણ લખ્યું છે, પણ જરાક સાચવજો, આ ગમે તે ન લઈ લેવાય, ગમે તેનાથી ન લઈ લેવાય, ભૂલથી કોઈ બીજો ન લઈ લે. ત્યારે કોઈ એમ કે જરાક ચાખી તો જુઓ ઝેર છે કે નથી, ઝેરના પારખા ન થાય. એ બધું ભાવભાષણ છે. ભાવભાષણ શું ચીજ છે? આ બધા ભાવભાષણના દ્રષ્ટાંતો છે. એવું ભાવભાષણ ચૈતન્યના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે અને એ પ્રત્યક્ષ અંશો જેમ જેમ વધતા જાય છે જ્ઞાનમાં, તેમ તેમ પુરુષાર્થ તીવ્ર થતો જાય છે. જેમ જેમ પુરુષાર્થ ઉગ્ર થતો જાય છે તેમ તેમ શુદ્ધિ વિશેષ થતી જાય છે, મોક્ષ સમીપ થતો જાય છે. શું કીધું છે? દ્રવ્ય કેવા સ્વરૂપે છે, એક આખું દ્રવ્ય આવી જાય છે જ્ઞાનમાં,
દ્રવ કેવા સ્વરૂપે છે, તેની પૂર્ણતામાં કેવળ જ્ઞાન કેવું હોય, સાધક દશા એટલે પાંચમું છઠ્ઠું સાતમું આદિ ગુણસ્થાન કેવા હોય, એ બધું જે એક અંશ પ્રગટ થયો છે તેમાં જણાય આવ્યું છે, જાણી લીધું છે એટલે જણાય આવ્યું છે. એક સ્વાનુભૂતિ થઈ તેમાં દ્રષ્ટિ જ્ઞાન અને ચારિત્ર સંબંધી બધું જાણી લીધું. સમ્યક દર્શન તો પૂરું હતું એટલે જાણી લીધું, જ્ઞાન પણ જ્ઞાનનું પૂરું પદ સ્વરૂપ જાણી લીધું, ચારિત્રમાં ચારિત્રનું સ્વરૂપ પણ પૂરું જાણી લીધું છે. અર્થાત કેવળ જ્ઞાનની પૂર્ણતા સુધીનું જાણી લીધું છે. તેથી જ્ઞાયકની જે પરિણતિ ને ભેદ જ્ઞાનની જે ધારા છે તેને તે વધારતો જાય છે. પોતાની આત્મપરિણતિ જ્ઞાન ધારા એને જીવ સાધક જીવ વધારતો જાય છે, દ્રવ્યમાં વધારે લીનતા કરતો જાય છે, પુરુષાર્થપૂર્વક વધુ ને વધુ સ્વરૂપ લીનતા કરતો જાય છે. એકત્વ બુદ્ધિ તો તૂટી જ ગઈ છે, એ તો સમ્યક દર્શન થતાં જ એકત્વ તૂટી ગયું. સમસ્ત પ્રકારના વિપરીત અભિપ્રાયો મિસકોન્સેપ્ટ એ સમ્યક દર્શન થતાં ખલાસ થઈ જાય. એક પણ અભિપ્રાયની વિપરીતતા રહે એને સમ્યક દર્શનની ઉત્પત્તિ નથી થતી, સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ નથી થતી. મુમુક્ષુની ભૂમિકામાં કેટલાક વિપરીત અભિપ્રાયો ખલાસ થાય છે અને કેટલાક તદ્દન શિથિલ થાય છે, જે સમ્યક દર્શન થતા નાશ પામે છે. એમ એકત્વ બુદ્ધિ છે એ તો તૂટી જ ગઈ છે, પર સાથેની, પર દ્રવ સાથેની અને પર ભાવ સાથેની એકત્વ બુદ્ધિ તો તૂટી જ ગઈ છે. તેથી હવે સ્વરૂપમાં વિશેષ લીનતા કરવાની બાકી છે, એકત્વ તોડવાનું બાકી નથી, લીનતા કરવાની બાકી છે. રામચંદ્રજી સીતાહરણ થયા પછી રોવા લાગ્યા, ને અત્યંત વિલાપ કરતા હતા. બહારમાં કોઈને પાગલ પણ લાગે એટલો બધો વિલાપ કરતા હતા. છોડને પૂછે, મારી સીતાને ત્યાં જોઈ છે, કોઈ પશુ પક્ષી હામો મળે તો એને પૂછે, ત્યાં સીતાને જોઈ ક્યાંય, રોતા રોતા પૂછે. છતાં પણ એમાં તદાત્મ ભાવ નથી, એ રુદનની અંદર તદાત્મ ભાવ નથી. ન સમજાય એવો વિષય છે, નજરે જોનારને ન સમજાય એવો વિષય છે. ઇતિહાસે એમને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જાહેર કરેલા છે, એટલે સંકેતથી પતિત થવાનો સવાલ નથી. નહીતર વિદ્વાનો કબૂલે નહીં, આટલા બધા પરિણામ થાય, પરિણામ બગડે, સમ્યક દ્રષ્ટિ કેમ માનીએ અમે? એટલું અંદરમાં સમ્યક દર્શનનું સામર્થ્ય. નરકની અંદર માથું હોય ને માથું, એમાં ઘણના ઘા મારે, જેમ લોઢા ઉપર ઘણના ઘા મારે ને, અને માથાના ફૂરચે ફૂરચા બોલે, લોહીના ફુવારા અંદરથી છૂટતા હોય, સમ્યક દ્રષ્ટિને અને એ રાડો પાડતો હોય, જન્મે ત્યારથી જ રાડો પાડતો, જન્મે કેમ કે એનું બિલ એવું હોય છે જન્મવાનું, કુંજા જેવું પેટ મોટું ને મોટું હાકડું, અને એને ખેંચીને બહાર કાઢે, એની બધા નીકળે, એટલે એવો ભીસાય, એવો ભીસાય શરીર, એવો ભીસાય, એની રાડ સાંભળે તો એ માણસ મરી જાય. એટલી વેદના હોય કે રાડ અહીંયા સાંભળે સાંભળનાર મરી જાય મનુષ્ય તો. એવા નારકીના દુઃખો, સાતમી નારકીના દુઃખો, ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે. નવું સંકેત લઈએ છે. પહેલી નારકીમાં તો નિમિત્ત બને છે, પણ નીચે તો નિમિત્તે નથી. પણ સંસ્કાર લઈને ગયેલા જીવો નિસર્ગત સમ્યક દર્શનને પામે છે, અને એ સમ્યક દર્શનની તાકાત કેટલી કે એવી વેદનામાં પણ એ ભિન્ન રહી શકે. અહીં તો કઈ વેદના નથી, અહીં શરીરમાં રોગ થાય, પીડા થાય, ને કોઈ એવી વેદના નથી. એના અનંતમાં ભાગે નથી એમ કીધું. લાખ કરોડ શું ભાગ કહેવાનો, કઈ એના પ્રમાણમાં તો નહીવત છે. એમ ચોથું ગુણ સ્થાન, ત્યાં તો પાંચમું આવે નહી, નારકી ને પાંચમું આવે, કિરીટ ને જે આવે પાંચમું, નારકી ને નો આવે. શક્તિ કેટલી છે વેદનાના વેદનને ઉલ્લંઘન કરીને સ્વરૂપને વેદે છે, અંતર સુખ રસ ઘટા ઘટી. બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટા ઘટી. એવી ચમત્કારિક વસ્તુ છે. મોક્ષનું મૂળ દંશન મૂલો, મોક્ષનું મૂળ છે, ધર્મનું મૂળ છે, પણ એ મોક્ષનું જ મૂળ છે. મોક્ષનો મહેલ કોના ઉપર ઉભો છે, આ મૂળિયું આવું છે. મૂળનો વિષય બહુ વિચિત્ર છે, મોટો ઘેઘોર વડલા જેવું ઝાડ હોય ને એ પડી જાય તોફાનમાં, ઝંઝાવાત આવે ત્યારે. પણ દરિયા કાંઠે કાંઈ ઓથ ન હોય અને એકલી અતુલી નાળિયેરી હોય તો પડે નહીં, તો સીધી જાય છે નાળિયેરી, તો સીધી ઉગે છે. અને કાંઈ ડાળીઓ લાંબી લાંબી હોય ને ઉપર ફાંદડા હોય, અને દરિયાના તોફાન તો, સમુદ્રના કાંઠાના તોફાન તો અંદરના ઇન્ટિરિયર કરતા વધારે જોરદાર હોય છે. શહેરમાં મોટા મોટા ઝાડ પડી જાય, દરિયાકાંઠે નાળિયેરી ન પડે. કારણ શું? મૂળની ટાટા તેની વધારે છે. ઓલો મોટો ઝાડ દેખાય છે, પણ એની મૂળની તાકાત જેટલી નાળિયેરીની છે એટલી નથી, એમ કેવું છે. આ મૂળનો વિષય હતો. એમ સમ્યક દર્શનનું મૂળ બહુ ઊંડું છે. બહારના સંયોગ વિયોગના ઝંઝાવાત ઉભા થાય, કર્મના તોફાન બધા, એ બધા કર્મના તોફાન છે. એની અંદર એ પોતાનું કામ કર્યા કરે, સમ્યક દર્શન પોતાનું કામ કર્યા કરે. એકત્વ બુદ્ધિ તો તૂટી જ ગઈ છે, તેથી હવે સ્વરૂપમાં વિશેષ લીનતા કરવાની બાકી છે. તેથી ધ્યાનની ધારા વૃદ્ધિગત થતા, જે શું કીધું, ધ્યાનની ધારા સાધનામાં ધ્યાન છે એ ઉત્કૃષ્ટ અંગ છે. પછી આગળ કોઈ સાધનાનું અંગ એનાથી આગળ કોઈ નથી. એટલા માટે એ સાધના યોગ્યતા માગે છે. તેથી ધ્યાનની ધારા વૃદ્ધિગત થતા આગળ જાય છે. ધ્યાન એટલે એકાગ્રતા, તે એકાગ્રતાની પૂર્ણતામાં કેવળ જ્ઞાન પ્રગટે છે. ધ્યાન એટલે એકાગ્રતા, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ તત્વાર્થ. अन्य चिंताओ सहजपणे जेमा अटकवू थई गयु छे। निरोध नो अर्थ सहज अटकी जाय तेने निरोध कहे छे।
अन्य चिंताओ सहजपणे अटकवू जेमा थयुं
અને જેમાં એકાગ્રતા થઈ, કોઈ એક વિષયમાં એકાગ્રતા થઈ એને ધ્યાન કહ્યું।
એ ધ્યાનમાં પછી ચાર પ્રકાર લીધા, રૌદ્ર, આર્દ્ર, ધર્મ અને શુક્લ। ધર્મ ધ્યાન છે એ કેવળ જ્ઞાનનું કારણ છે।
ધર્મ ધ્યાન
વિશેષ ઉજ્જવળ થાય,
જાતિ તો એક જ છે,
કેમ કે તો ચારિત્રના પરિણામ છે
અને સ્વરૂપ આચરણની
જાતિ છે।
ધ્યાન છે
એ ચારિત્ર ગુણની પર્યાય છે
અને
યથાખ્યાત એની
સ્વરૂપ આચરણ એની જાતિ છે। શુક્લ ધ્યાનમાં
યથાખ્યાત ચારિત્ર પ્રત્યક્ષ છે, બારમા ગુણ સ્થાને
પૂરું ધ્યાન થઈ જાય છે,
ચારિત્ર ગુણનું પૂરું પરિણમન થઈ
સંપૂર્ણ સ્વરૂપ લીનતા બારમા ગુણ સ્થાને થઈ।
સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રત્યે ઘણું, પણ ચારિત્ર અલ્પ હોય।
સમ્યક દર્શન તો પૂરું હોય,
જ્ઞાન પણ અંગ
પૂર્વનું હોય, ને ચારિત્ર અલ્પ હોય
ચોથા ગુણ સ્થાને। પણ જ્ઞાન
સમ્યક દર્શન તો પૂરું પહેલે જ પ્રગટ થયું,
જ્ઞાન 13મા ગુણ સ્થાને પૂરું
થાય, ચારિત્ર 12મા ગુણ સ્થાને પૂરું થાય। ગુણનો સ્વભાવ એવો છે, ગુણ દરેક ગુણનો પોતપોતાની
સ્પેસિફિક પરિણમવાની પરિસ્થિતિ છે, ખાસ પ્રકારની। એટલે
કારણ કાર્યમાં
દરેક તબક્કે જુદી જુદી વાત છે। જ્ઞાન કોઈને
ઉઘાડ જ્ઞાન
12મા ગુણ સ્થાન સુધી
અલ્પજરિયા
બાહ્ય જ્ઞાન, અંતરજ્ઞાન ગુણ સ્થાન અનુસાર થતું જાય છે। ચારિત્ર 12મા ગુણ સ્થાને પૂરું થાય, જે ચારિત્ર મૌનીની પ્રકૃતિઓ રહી
એ
5મા ગુણ સ્થાને અમુક જાય છે, પછી
6ઠા ગુણ સ્થાને જાય, 7મા, 8મા, 9મા, 10મા, 11મા, 12મા બધા જુદી જુદી જે રીતે
ક્ષય પામે છે। 12મા ગુણ સ્થાને સંપૂર્ણ
ચારિત્ર થઈ ગયું, પછી ચારિત્રને આવરણ કરનાર કોઈ પ્રકૃતિ નથી રહી,
જ્ઞાનને આવરણ કરનાર કેવળ જ્ઞાનાવરણીય
ક્રિયો હોય છે ફક્ત।
સંજન કસાય સંપૂર્ણ નાશ પામી ગયો પહેલા, 13મા ગુણ સ્થાને
અનંત જ્ઞાન, અનંત દર્શન, દર્શન ગુણ એટલે દેખવા રૂપ ગુણ
13મા ગુણ સ્થાને પ્રગટ થયો। અનંત વીર્ય પુરુષાર્થ પણ 13મા ગુણ સ્થાને પૂરો થયો,
ધ્યાન એટલે એકાગ્રતા, તે એકાગ્રતાની પૂર્ણતામાં
કેવળ જ્ઞાન પ્રગટે છે
અને એકાગ્રતા કારણ છે,
ચારિત્ર કારણ છે
અને કેવળ જ્ઞાન કાર્ય છે।
નીચે પુરુષાર્થ કારણ છે અને ચારિત્ર કાર્ય છે, અથવા
જ્ઞાન થવું તે
જ્ઞાનનું કારણ છે અને ચારિત્ર
કાર્ય છે, કેમ કે
જેટલું સુસ્પષ્ટપણે ગ્રહણ કરે છે સ્વરૂપને એટલો પુરુષાર્થ જોર પકડે છે।
પુરુષાર્થનું કારણ જ્ઞાન છે
ઉપર, તો કે જ્ઞાનને કારણે
પુરુષાર્થને કારણે પછી જ્ઞાન પ્રગટ થાય છે,
ચારિત્ર પૂરું થયું પછી જ્ઞાન પ્રગટ થાય,
એમ જુદા જુદા ગુણ સ્થાને કારણ કાર્યની વિવિક્ષા બદલાય છે।
જ્ઞાન
દર્શનની ચર્ચા વધારે ચાલી છે, કેમ કે સમ્યક દર્શન પ્રાપ્ત થતા શું થાય એ 388 છે,
નિવાસીમાં મતેશ્વર જ્ઞાનનો વિષય લીધો અને અહીંયા 390 માં સ્પૃહાનો વિષય લીધો છે. એ સમ્યક દ્રષ્ટિને કાંઈ સ્પૃહા જ રહી નથી અને કાંઈ સ્પૃહા શું કરવાનો અરી કેમ નથી રહેતી, પૂર્ણ વિતરાગ તો થયા નથી છતાં સમ્યક દ્રષ્ટિને સ્પૃહા નથી એમ કહેવામાં આવે છે. એનું કારણ શું? સ્પૃહા કોને હોય વિચારવાનું તો એ છે કે સ્પૃહા કોને હોય કે જેને પોતાનું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ ન પાછું હોય, એને પૂર્ણ સ્વરૂપ જ્ઞાનમાં વેદનમાં અનુભવમાં ન આવ્યું હોય એને. ઉપર દેવ લખ્યું ને સંપત્તિ તો પૂર્ણ છે એટલે કોઈ સંપત્તિ નિષ્પૃહા નથી. સંપત્તિ પૂરું છે એટલે કઈ રૂપિયા પૂરેપૂરા હતા એવું નથી, તો કોઈ ભાઈ પૂરા હોય જ નહીં, બધાની ભાઈ અધૂરા જ હોય. પણ ગુણ સંપત્તિ પૂર્ણ છે એટલે કોઈ સ્પૃહા નથી. જે સ્વરૂપ અનુભવમાં આવે છે એ પરિપૂર્ણ હોવાથી એમાં કાંઈ પણ આવવાનો સમાવાનો અવકાશ જ નથી. જેમ એક કળશ પૂરો ભરેલો હોય એક ટીપુ નાખો તો હેઠે પડે પછી, કેમ કે જગ્યા નથી ત્યાં. એમ સ્વરૂપમાં ક્યાંય જગ્યા નથી એવું સ્વરૂપ અનુભવ ગોચર થાય છે એટલે સ્પૃહા નથી રહેતી. સમ્યક દ્રષ્ટિને સ્પૃહા ન હોય, નિષ્પૃહ જ હોય આ નિયમ છે. એટલે એ પ્રશ્ન ઉઠાવ્યો છે અને કોઈ સ્પૃહા નથી એવો જવાબ આપશે. જવાબ એ રીતે આપશે, વિસ્તારથી થોડો જવાબ આપ્યો છે. સ્ટેશન નિવાસી સાથે લેવાનો છે ને લખો. ચોથા ગુણ સ્થાને સ્વાનુભવ પ્રગટ થતા કેવળ જ્ઞાનની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાની આત્માને આખા માર્ગની સૂઝ પડી જાય છે. એટલે કે સાધક દશામાં ઉપરના ગુણસ્થાનોમાં સંવર નિદ્રા કેવા હોય પુરુષાર્થ કેવો હોય અને સંપૂર્ણ શુદ્ધિ કેવી હોય એ બધું જ્ઞાનમાં આવી જાય છે. એટલે કે લબ્ધ જ્ઞાનમાં આવી જાય છે. અને પોતાની પૂર્ણ દશા સુધીની બધી જ દશાઓ અલ્પકાળમાં પ્રગટ થશે તેની ખાતરી પણ પોતાને થઈ જાય છે.
એ દશા પ્રગટ નથી થઈ એવા મુમુક્ષુ જીવોને આ વિષયમાં આગમને વિશે પ્રેરણાસ્પદ વચનામૃતો હોય છે તેનો એક દ્રષ્ટાંત અત્રે ધવલ માંથી આપેલો છે કે મતિ જ્ઞાન કેવળ જ્ઞાન ને બોલાવે છે. તેમાં મતિ જ્ઞાન નું સામર્થ્ય પણ સમજાવવું છે, કેવું છે, અને કેવળ જ્ઞાન ની મતિ જ્ઞાન નું સામર્થ્ય પણ સમજાવવું છે, અને કેવળ કેવળ જ્ઞાન તે જીવને સમીપતામાં છે તેમ પણ દર્શાવવું છે. Yeah.